ణమోలోయ శౌత్రికాళవర్తి అర్హంతాణం ణమోలోయ శౌత్రికాళవర్తి శితాణం ణమోలోయ శౌత్రికాళవర్తి ఐరియాణం ణమోలోయ శౌత్రికాళవర్తి ఉవచాయణం ణమోలోయ శౌత్రికాళవర్తి శవశ్రావణం ఓంకారబిందూసంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగిన కామదం మోక్షదం చైవ ఓంకారాయ నమో నమ. మంగళం భగవాన్ వీరో మంగళం గౌతమో గణి మంగళం కుందకుందార్యో జైన్ ధర్మోష్టు మంగళం సర్వమంగళ మాంగళ్యం సర్వకళ్యాణకారకం ప్రధానం సర్వధర్మాణం జైనం జయతు శాసనం. నమశమైశారాయ శ్వానుభూత్యా చకాసతే చిత్స్వభావాయ భావాయ శర్వభావాంతరచ్చిదే ఏగో మే శాశ్వతోపాజ్ఞాందర్శన లక్షణం శేషా మే బాహిరా భావా సవ్యే సంయోగ లక్షణ. మారో సుశాశ్వతిక దర్శన జ్ఞాన లక్షణ జీవ છે, બાકી બધા સંયોગ લક્ષણ ભાવ મુજતી બાહ્ય છે. હું એક શુદ્ધ સદારૂપી જ્ઞાન દર્શનમય કરે કંઈ અન્ય તે મારું જરી પ્રમાણ માત્ર નથી. અરે તો સ્થાપ નિજને મોક્ષ પંથે ધ્યાનુભવ તેહને તેમાં જ નિત્ય વિહાર કર, નહીં વિહર પર દ્રવ્યો વિશે. ઓમ શ્રી નમસી દેવ્ય નમસી દેવ્ય નમસી દેવ્ય. પૂજ્ય બહેનશ્રીની તત્વ ચર્ચા હમણાં આપણે સાંભળી, તેમાં જે ચર્ચામાં પ્રશ્નો પૂછવામાં આવેલા, એ પ્રશ્નોમાં એવો પ્રશ્ન એક આવ્યો કે વ્યવહારનું વર્ણન નિશ્ચયને બતાવવા માટે કરવામાં આવે છે તો એ વ્યવહાર શું અને શા માટે એવું વર્ણન આવતું હોય છે, એવો એક પ્રશ્ન પૂજ્ય બહેનશ્રીને પૂછ્યો હમણાં. પછી પૂજ્ય બહેનશ્રીએ ખૂબ એના ઉપર ખુલાસો ઘણો સરસ કર્યો. જ્ઞાનીઓ જે હોય છે એનું જ્ઞાન હોય છે ને એ સર્વાંગી જ્ઞાન હોય છે. એને આશ્રયભૂત તત્વ તો એક જ હોય છે, ત્રિકાળી દ્રવ્ય. અહમ તો તેનું ત્યાં જ ચાલ્યા કરતું હોય છે પ્રતીતિપૂર્વક. પણ જે અડખા પડખા જેટલા હોય છે, જેમ કે દ્રવ્ય પર્યાય સ્વરૂપ આખો પ્રમાણનું દ્રવ્ય આત્મા છે, તો દ્રવ્ય તો દ્રષ્ટિનો વિષય છે. એ દ્રષ્ટિના વિષયમાં તો અહમ એનું ચાલતું જ હોય છે નિરંતર પ્રતીતિપૂર્વક. એટલે તો એને જ્ઞાની કહેવામાં આવે છે. પણ આસપાસનું જે પડખું પર્યાયનું છે, એ પર્યાયનું જ્ઞાન પણ તેનું સમ્યક થઈ ગયું હોય છે. જ્યારે જીવ જ્ઞાની થાય ત્યારે જ્ઞાની થયા પહેલા એની પૂર્વની ભૂમિકામાં એક નિર્ણયની ભૂમિકા હોય છે. એની નિર્ણયની ભૂમિકામાં જે પૂજ્ય ગુરુદેવશ્રી દ્વારા જે વર્ણન આવતું હોય છે, શાસ્ત્રોનું વર્ણન જેટલા જેટલા અડખા પડખા પૂજ્ય ગુરુદેવશ્રી બતાવતા હોય, એ બધી વસ્તુ ઉપર જે જીવ જ્ઞાની થવાનો હોય છે, એ જીવની જ્ઞાનની સ્થિતિ એ પ્રકારનું દરેક પ્રકારના જાણવા રૂપે પરિણમતી હોય છે. જ્ઞાનીની વાત આવતી હોય એ કોઈ પ્રકારને એ કાઢી નાખે અને એમાંથી એક પ્રકારની વાત આવે એટલી જ સાંભળવી આપણે, બીજી આપણે ન સાંભળવી, કે બીજી તો આપણા માટે નથી. આપણા માટે તો એક જ વાત છે, બીજી વાત આપણા માટે નથી કરતા જ્ઞાની. જો એવો અભિપ્રાય જીવનો થઈ જાય તો એની નિર્ણયની ભૂમિકા નથી આવતી. અને જે જીવને નિર્ણયની ભૂમિકા નથી આવતી એને યથાર્થ નિર્ણયપૂર્વક દર્શન શુદ્ધિની પ્રાપ્તિ, સમ્યક દર્શનની પ્રાપ્તિ નથી થતી. એટલે અત્યારે હમણાં પ્રશ્નોત્તરી ચાલતી હતી તેમાં એમણે સિદ્ધ કર્યું કે વ્યવહાર નિશ્ચયને બતાવવા માટે હોય છે અને કોઈ પણ પ્રકારનો વ્યવહાર હોય, ધારો કે પર્યાયને જ વ્યવહાર કયો તમે, દ્રવ્યને નિશ્ચય કયો, તો એ પણ જાણવા યોગ્ય છે, એને કાઢી નાખવા યોગ્ય નથી. અત્યારે ચર્ચા એમ ચાલતી હતી. અને એ વ્યવહાર એ પર્યાય જ દ્રવ્યને બતાવતી હોય છે, માટે જો તમે એને કાઢી નાખો તો દ્રવ્યની સિદ્ધિ કરનાર નહીં રહે કોઈ. જેમ આઠમી ગાથામાં લખ્યું છે કે વ્યવહાર પરમાર્થનો પ્રતિપાદક છે, તો વ્યવહાર પરમાર્થનું પ્રતિપાદક કેવી રીતે હોય? આત્માના આશ્રયે સમ્યક દર્શન થાય, તો આત્માનો આશ્રય લેનાર પર્યાય હોય એ તો સમ્યકની પર્યાય થઈ અને એને આશ્રય લીધો એણે, એ વ્યવહાર તો કેવી રીતે પરમાર્થનું પ્રતિપાદન કરે, એને પ્રતિપાદક કરે? તો કે એવા જે ભેદો પાડવામાં આવે છે એ ભેદો અભેદના હોવાથી એ ભેદો અભેદને પ્રસિદ્ધ કરતા હોય છે. કારણ કે ભિન્ન વસ્તુ નથી એ, એ ભેદરૂપ વસ્તુ છે. ભેદરૂપ વસ્તુ અભેદને અભિનંતી પરિણમતી હોય છે. એટલે એ વ્યવહાર જેટલો કહેવામાં આવે પૂજ્ય ગુરુદેવશ્રી દ્વારા, જ્ઞાનીઓ દ્વારા, એને પણ જાણવાના વિષયમાંથી કાઢી ન શકાય. આદરવાનો વિષય બિલકુલ નથી તે, પણ જાણવાના વિષયમાંથી જો પણ તેને કોઈ કાઢી નાખે તો એ જીવને પર્યાયની પણ જો યથાર્થ સમજણ ન થાય તો એ પર્યાય દ્રવ્ય તરફ ન જઈ શકે. એટલે એમ કીધું કે વ્યવહારની નિશ્ચય અપેક્ષાએ કાંઈ જરૂર નથી, અને નિશ્ચયને પ્રગટ કરવા માટે ભેદરૂપ વ્યવહાર વિના નિશ્ચય પ્રગટ થતો નથી. એમ અત્યારે અહીંયા હમણાં ચર્ચા ચાલતી હતી કે દરેક પડખા પૂજ્ય ગુરુદેવશ્રી જે કહેતા હોય, ચારે પડખેથી એમ કીધું બેનશ્રીએ કે પૂજ્ય ગુરુદેવશ્રી જ્ઞાન કરાવ્યા કરે છે, કોઈ પડખું બાકી નથી રાખતા, બધી વાતનું જ્ઞાન કરાવે છે, અને એવું જ્ઞાન થતાં દ્રષ્ટિ દ્રવ્ય ઉપર ચાલી જાય છે. એ દ્રવ્ય દ્રષ્ટિની વાત તો મુખ્યપણે હોય પૂજ્ય ગુરુદેવશ્રીની, એટલે ગૌણપણે કાંઈ વાત આવતી હોય એ કાંઈ છે જ નહીં. એમ કરીને એને કોઈ કાઢી નાખે કે આ જ વાત વધારે આવે છે, બીજી તો વાત આવતી નથી, એટલે બીજીનું કાંઈ કિંમત નથી, તો એ વાત બરાબર નથી. આત્માર્થીનું લક્ષણ નથી એ. કોઈ પણ વાત જ્ઞાનીઓની આવતી હોય, જ્ઞાનીઓ વ્યવહારની વાત કરે ને, તો પણ એને બરાબર સમજણમાં લેવી જોઈએ. જ્ઞાનીનો ઠપકો છે ને એ મીઠો હોય, કારણ કે એ ઠપકો છે ને સામેવાળાના હિત માટે આપતા હોય, એને કાંઈ બીજું પ્રયોજન ન હોય ઠપકો આપવાનું. એને શું પ્રયોજન હોય, તો પોતામાં સ્થિર રહે છે. પણ એ જે વાત કરતા હોય એને યથાર્થપણે જો સમજવાનો પ્રયત્ન જીવ ન કરે અને કોઈ પક્ષ લઈને બેસી જાય જ્ઞાનીની વાણી સાંભળવા, તો એ પક્ષની જેટલી વાત આવે ને એટલી એને સારી લાગે, અને એનાથી બીજી વાત જે આવે એ વાત એને એમ લાગે કે આ વાત ગુરુદેવે, આ તો આ કાંઈ આપણા માટે કાંઈ છે નહીં આ. એટલે બેનશ્રી કહેતા હતા હમણાં કે કોઈ વાત વધારે આવતી હોય 75% અને કોઈ વાત 25% આવતી હોય, તો 25% વાત મારા માટે નથી, મારા માટે તો 75% વાત જ છે. એમ કરીને જો 25% વાત કાઢી નાખે તો એને નિર્ણય નથી થતો, અને નિર્ણય ન થાય એની દ્રષ્ટિ દ્રવ્ય ઉપર જાતી નથી. એટલે ગુરુદેવની વાત સાંભળવાની પણ પ્રવૃત્તિ હંમેશા એવી હોવી જોઈએ કે કોઈ જીવ, જેટલા જીવ બેઠા હોય સભામાં, એ બધાએ જીવે એમ વિચાર કરવો જોઈએ કે માત્ર આ સભામાં ગુરુદેવ અને હું બે જણા જ છીએ, બીજું કોઈ નથી, બીજું કોઈ છે જ નહીં, અને જેટલી વાત આવે છે એ બધી મારા માટે જ આવે છે, બીજા કોઈ માટે છે જ નહીં વાત. અને બીજી વાત કે ગમે તેટલી એને સમજણ હોય, જ્યાં સુધી સમ્યકની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી એને સમજણને આગળ જ ન કરવી જરાય, કે આ તો મને ખબર છે, આ તો મને ખબર છે, આ તો મને ખબર છે, આ તો મને ખબર છે. તને કેટલી ખબર છે એ અમને ખબર છે, જ્ઞાની કહે છે, પણ તને કાંઈ ખબર નથી એ અમને ખબર છે. એટલે જ્ઞાનીની વાણીમાં જે વાત આવતી હોય એ આપણા પ્રયોજનની સિદ્ધિ અર્થે આવતી હોય છે, એટલે ક્યારે એમ ન વિચારવું કે આ વાત તો મને ખ્યાલ છે, આ વાત તો મને ખ્યાલ છે, આ તો કાલે આવી હતી, આ તો પરમ દિવસે આવી હતી, આ તો મને ખબર જ છે. એણે એમ જ વિચાર કરવો કે મને કાંઈ ખબર નથી, એમ વિચાર કરીને જ્ઞાનીની વાણી સાંભળવા બેસવું કે જે કાંઈ કહે છે એ મારા માટે કહે છે અને જે કાંઈ કહે છે એની મને ખબર જ નથી, મને નવી જ વાત કરે છે જ્ઞાની. જો એમ કરીને પૂજ્ય ગુરુદેવશ્રીની વાણી સાંભળવા બેસે તો એને અડખા પડખા બરાબર ખ્યાલમાં આવવા માંડે, કોઈ નિર્ણયની ભૂમિકા આવી જાય, નિર્ણયની ભૂમિકા આવે તો એ નિર્ણય યથાર્થ થઈ જાય, યથાર્થ નિર્ણય થઈ જાય તો દ્રષ્ટિ દ્રવ્ય ઉપર જવા માટે પુરુષાર્થે ચડે અને એ પુરુષાર્થે ચડે તો દર્શન સમ્યક થયા વગર રહીએ નહીં. એવી ચર્ચા હમણાં પૂજ્ય બેનશ્રી કરતા હતા. પૂજ્ય બેનશ્રી પાસે પ્રશ્નો ખૂબ આવતા હતા. પૂજ્ય ગુરુદેવ તો ચાલ્યા ગયા 80ની સાલમાં, પણ પછી પૂજ્ય બેનશ્રી હતા એટલે એમની હયાતીમાં ખૂબ પ્રશ્નો કરતા લોકો કે ગુરુદેવે તો અહીંયા આમ કીધું છે, આમાં કેવી રીતે વિચારવું, અહીંયા આમ કીધું છે, આમાં કેવી રીતે વિચારવું, એક વાતમાં આવી વાત આવે, બીજી વાતમાં આ વાત આવે તો અમને તો વિરોધ લાગે છે. તો બેનશ્રી એનું સમાધાન કરતા કે ભાઈ અવિરોધ વાત છે, આમાં વિરોધવાળી વાત કાંઈ હોતી નથી. જે અપેક્ષાએ જે વાત જ્યાંથી કહેવામાં આવેલી હોય તે અપેક્ષાએ ત્યાંથી જો તેને ન સમજે તો એની નિર્ણયની ભૂમિકા આવતી નથી. એટલે શ્રીમદ રાજચંદ્રજી ફરમાવે છે કે જ્યાં જ્યાં જે જે યોગ્ય છે તાહા સમજવું તે, ત્યાં ત્યાં તે આચરે આત્માર્થી જનતે. જે આત્માર્થી કહેવાય એ જેવી રીતે જ્યાં જે વાત કહી રહી હોય તેને તે રીતે યથાર્થ સમજણ કરે એને આત્માર્થી કહેવામાં આવે. એટલે કે આત્માનો અર્થી, આત્માની સાધના કરવાવાળો, આત્માને સાધી અને એમાં અહમ કરવાવાળો જીવ એને કહેવામાં આવે. એવી કોઈ વાતની ચર્ચા હમણાં પૂજ્ય બેનશ્રીમાં આવી. શ્રીમદ રાજચંદ્રજીના જન્મદિન નિમિત્તે આપણે સવારે થોડી ચર્ચા લીધેલી અને અત્યારે આ શ્રીમદ રાજચંદ્રજીએ 29મે વર્ષે એક 21 કાવ્યોનું પદ બનાવ્યું છે અપૂર્વ અવસરનું, જે તેમણે સંવત 1952માં વવાણિયામાં એના માતુશ્રીના ખાટલા ઉપર બેસીને બનાવેલું હતું. એવું એક પદ છે કે જેમાં ગુણસ્થાન આરોહણનો આખો ક્રમ દર્શાવવામાં આવ્યો છે. શ્રીમદ રાજચંદ્રજીને ચતુર્થ ગુણસ્થાન તો આવી ગયેલું, પણ ચતુર્થ ગુણસ્થાન આવ્યા પછી એની જે ભાવના હતી કે ક્યારે મને મુનિપણું આવે, મુનિપણું આવે પછી હું ક્યારે શ્રેણી આરોહણ કરું, શ્રેણી આરોહણ કરી અને એક સપક શ્રેણી આવે અને એક સપક શ્રેણી ચડી અને વિતરાગતા થઈને કેવળ જ્ઞાન કેવી રીતે થાય અને કેવળ જ્ઞાન થયા પછી મને નિર્વાણની પ્રાપ્તિ એટલે કે મોક્ષ દશા કેવી રીતે થાય, અવ્યાબાદ સુખની પ્રાપ્તિ કેવી રીતે થાય, એના માટે એમણે શ્રીમદ રાજચંદ્રજીએ એક 21 પદનું એક કાવ્ય અપૂર્વ અવસરે એવો ક્યારે આવશે એ કાવ્ય એક બનાવેલું. બહુ સુંદર નિરૂપણ એમાં અપૂર્વ અવસરમાં શ્રીમદ રાજચંદ્રજીએ કરેલું છે. પૂજ્ય ગુરુદેવશ્રીએ અપૂર્વ અવસર પર પ્રવચનો રાજકોટમાં કરેલા. 39ની સાલમાં રાજકોટમાં પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચન થયેલા, જે એને 95ની સાલમાં, સંવત 95ની સાલમાં એ પ્રવચનો થયેલા પૂજ્ય ગુરુદેવશ્રીના. એ પ્રવચનો છપાઈ પણ ગયા છે, એની બુક પણ છે. એ પૂજ્ય ગુરુદેવશ્રીએ આખો આરોહણ ક્રમ, ગુણસ્થાન આરોહણ ક્રમ કરીને આખી વાત એમાં બહુ સુંદર રીતે લીધેલી છે. આપણે અત્યારે જે એ 21 એના કાવ્યો છે એ એક પછી એક અહીંથી બોલી અને પછી એના ઉપરથી થોડું થોડું વિશ્લેષણ કરશું. એટલે આજે શ્રીમદ રાજચંદ્રજીનો જન્મદિવસ છે તો એ બાને આપણી પણ એવી ભાવનાની કેળવણી થાય કે ભલે સમ્યક દર્શનની પ્રાપ્તિ હજી ન થઈ હોય પણ સમ્યક દર્શનની પ્રાપ્તિ ન થયા પહેલાં પણ મોક્ષની ભાવના થઈ શકે, કારણ કે મોક્ષ સમ્યક દર્શન પૂર્વક થતો હોય છે. મોક્ષની ભાવના કરનારને સમ્યક દર્શન થઈ જાય છે. તો એવી સમ્યક દર્શન પૂર્વકની જે ભાવના શ્રીમદ રાજચંદ્રજીએ ભાવેલી છે કે મુનિ દશાનો મને ક્રમ ક્યારે આવશે, ક્યારે હું 12થી નિવૃત્ત થઈ જઈશ, સર્વભાવથી ઉદાસીન વૃત્તિ મારી કેવી થઈ જશે, એ અને એમ કે મુનિ દશામાં કોઈ પણ સ્થળે હું વિચરતો હોઉં, એકાકી વિચરતો વળી સ્મશાનમાં વળી પર્વતમાં વાઘ સિંહ સંયોગ જો, અડોલ આસન ને મનમાં નહીં શોભતા, પરમ મિત્રનો જાણે પાયમાં યોગ જો. એવી જે ભાવના કે કોઈ પણ વનના વાઘ હોય કે સિંહ હોય કે વરુ હોય, એને જો મારા શરીરની જરૂરિયાત હોય અને જો એ મારું શરીર લેવા માટે આવે તો મને કોઈ વિકલ્પ ન રહે એવું મુનિપણું મને આવી જાય, અને દેહ પ્રત્યેથી એટલી પ્રકારમાં મારી સ્થિતિ ઘટી જાય અને એવો દેહ પ્રત્યે વૈરાગ ચાલુ થઈ જાય કે સ્વરૂપમાં લીનતા તો સ્વરૂપ આચરણની મને થઈ ગઈ છે ચતુર્થ ગુણ સ્થાને, પણ વિશેષ વિશેષ પ્રકારે એવી લીનતા આવતી જાય કે અલ્પકાળમાં મુનિપણું આવે અને પછી હું સપક શ્રેણી ચડી અને કેવળ જ્ઞાન લઈ અને નિર્વાણની પ્રાપ્તિ કરું, એવી ભાવના રૂપે આખી ચર્ચામાં આ ગુણસ્થાન આરોહણની અપૂર્વ અવસરમાં શ્રીમદ રાજચંદ્રજીએ ભાવના ભાવી છે. એ શ્રીમદ રાજચંદ્રજીનું જે આ અપૂર્વ અવસરનું કાવ્ય છે એ અહીંયા રાખવામાં આવેલું છે. સૌથી પહેલી વાત, પહેલી ગાથા છે, આપણે બધા સાથે બોલશું. અપૂર્વ અવસર એવો ક્યારે આવશે, ક્યારે થઈશું માયાંતર નિરગ્રંથ, જો સર્વ સંબંધનું બંધન તીક્ષણ છે દિને, વિચરશું કવ મહત પુરુષને પંથ, જો અપૂર્વ અવસર એવો ક્યારે આવશે. જો આ શ્રીમદ રાજચંદ્રજી ગ્રહસ્થ દશામાં, તેની ગ્રહસ્થ દશામાં સંસાર દશામાં રહેતા હોવા છતાં તેમણે સમ્યક દર્શનની પ્રાપ્તિ કરી લીધી, અને સમ્યક દર્શનની પ્રાપ્તિ 24મે વર્ષે કર્યા બાદ 29મે વર્ષે આ અપૂર્વ અવસરની રચના કરી, અને સમ્યક દર્શનની પ્રાપ્તિ થયા બાદ અલ્પકાળમાં જ એને એવી ભાવના અંદરથી પ્રેરિત થવા માંડી કે આવો અપૂર્વ અવસર મને ક્યારે આવશે, કે ક્યારે હું બાહ્યથી બાહ્યાંતર નિર્ગ્રંથ એટલે કે નિર્ગ્રંથ મુનિરાજ ક્યારે થઈ જાઓ, બાહ્યથી ક્યારે મારી બધી સંકેલ કરી લઉં, મારો સંસારનો સંકેલો, સ્ત્રી કુટુંબ પરિવારથી સંકેલો, બાહ્યથી માને કે વૈરાગ્ય વૃત્તિ આવી જાય, મોહરાગ દ્વેષથી વૈરાગ્ય વૃત્તિ આવી જાય, બાહ્યથી હું કેવી રીતે બાહ્યાંતર નિર્ગ્રંથ થઈ જાઉં, એવો અપૂર્વ અવસર મને ક્યારે આવશે કે બધાય બંધન જે સર્વ સંબંધ છે, જેટલા બંધન સંસાર અપેક્ષાએ છે અને જેટલા બંધન પોતાની પર્યાયમાં મોહરાગ દ્વેષ અપેક્ષાએ છે, દર્શન મોહ તો ચાલ્યો ગયો છે પણ ચારિત્ર મોહનીની સ્થિતિ હજી વર્તે છે, એવી સ્થિતિ મારી પર્યાયમાંથી પણ ક્યારે નીકળી જાય, અને બાહ્યનો જે સંસારનો ક્રમ ચાલી રહ્યો છે એ સંસારના ક્રમની ક્યારે સ્થિતિ તૂટી જાય, એના માટેની ભાવના ભાવતા ભાવતા પહેલું જ કાવ્ય લખે છે કે અપૂર્વ અવસર એવો ક્યારે આવશે, અને ક્યારે મહત્વ પુરુષને પંથમાં અમે વિચારશું, જે મહાપુરુષો જે પંથે વિચરતા હોય છે, જે પંથે આરાધના કરતા હોય છે, જે પંથે ચાલીને મુનિપણું ગ્રહણ કરતા હોય છે, એવું મુનિપણું એવા મહત્વ પુરુષના પગલે ચાલી ચાલી અને એવું મુનિપણું અમને ક્યારે આવે, એવી ભાવના ભાવતા ભાવતા શ્રીમદ રાજચંદ્રજી આ પહેલો જ એક કાવ્ય લખે છે, એમાં પહેલી જ લાઈન લખે છે કે અપૂર્વ અવસર એવો ક્યારે આવશે. અપૂર્વ અવસર એટલે કે એવી મુનિદશાનો અવસર પૂર્વે ન આવ્યો હોય, અને એવી મુનિદશાનો અવસર આવીને સપક શ્રેણીનો અવસર આવે. મુનિદશા તો શ્રીમદ રાજચંદ્રજી તો ઉપસમ શ્રેણી ચડી ગયા હતા, ઉપસમ શ્રેણી ચડીને પાછા પડી ગયા હતા અને પાછા મિથ્યા દ્રષ્ટિ થઈ ગયા, અને મિથ્યા દ્રષ્ટિ થયા પછી અહીંયા એમનો જન્મ થયો, અને અહીંયા જન્મ થયા પછી સમ્યક દ્રષ્ટિ થયા. કોઈ પણ જીવ ભરત ક્ષેત્રમાં જન્મ લે તો એ હંમેશા મિથ્યાત્વ લઈને આવે છે, સમ્યક દર્શન લઈને કોઈ જીવ ભરત ક્ષેત્રમાં જન્મતો નથી. જ્યારે મિથ્યા દ્રષ્ટિ હોય ત્યારે એનો જન્મ ભરત ક્ષેત્રમાં થાય છે, અને ભરત ક્ષેત્રમાં આવી અને પોતાના સ્વરૂપની સાધના કરી, પોતાના જ્ઞાયક સ્વભાવમાં અહમ કરી અને મિથ્યાત્વનો નાશ કરીને સમ્યક દર્શનની પ્રાપ્તિ કરે છે. એવા સમ્યક દર્શનની પ્રાપ્તિ કૃપાળુદેવને એ શ્રેણી આરોહણ તો કરી ગયા હતા, પણ એ ઉપસમ શ્રેણી ચડી ગયા હતા. એ ઉપસમ શ્રેણીમાં જે ચડેલો જીવ હોય એ 11મે ગુણસ્થાનેથી નિયમથી પાછો પડી જાય છે, એવી સ્થિતિનું વર્ણન ત્યાં સુધીનું આવે છે પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનોમાં કે અગિયારમે ગુણસ્થાનેથી પડેલો જીવ, શ્રેણી આરોહણ કરેલો જીવ, મુનિદશા આવી ગઈ હોય ત્યાં પણ વિતરાગતા હોય પણ હજી રાગ ચાલ્યો ન ગયો હોય, ઔપશમિક થઈ ગયો હોય, ઉપશમી ગયો હોય એવી શ્રેણીવાળો જીવ હોય એ ત્યાંથી પાછો પડે તો નીચે ઉતરતો 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 કોઈ ચોથે પણ આવી જાય, કોઈ મિથ્યા દ્રષ્ટિપીત થઈ જાય અને કોઈ તો એવી ગતિમાં પણ ચાલ્યો જાય કે જે અનાદિકાળથી કેટલો ટાઈમ સુધી રહેલો તો ત્યાં સુધી પહોંચી જાય, એટલો ક્રમ અહીંયાથી પડી જવાની એટલી શક્યતાઓ રહેલી છે. એટલે એ બતાવવા માટે નથી કહેતા, પણ એ ચેતવે છે કે તું ચેતી જાજે. જો તારી કોઈ સ્થિતિ આવી ચાલવા માંડે સમ્યક દર્શન પૂર્વકની પણ, તો જરાય તારા પદનો મહિમા ન કરતો, જરાય તારી પદવી ઊંચી થઈ જાય તો એને વિશેષપણે ક્યાંય પ્રગટ કરવાનો બહારમાં પુરુષાર્થ ન કરતો. નિયમસારમાં આવે છે કે જો તને તારું ધન અંદરથી પ્રાપ્ત થયું હોય, તારી ચૈતન્ય લક્ષ્મી તને પ્રગટ થઈ હોય, તો એક ખૂણામાં બેસીને એનો ભોગવટો કરજે. ફંફેરો ન કરતો કે મને તો સમ્યક દર્શન થઈ ગયું છે, મને તો સમ્યક જ્ઞાન થઈ ગયું છે, મને તો હવે નવો નવો બધો ખ્યાલ આવવા માંડ્યો છે. જો ફંફેરો કરીશ તો તું લૂંટાઈ જઈશ. માટે તારા સ્વરૂપમાં રહેવાનો પ્રયાસ કરજે. સ્વરૂપમાં રહી અને સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ હોય તો વિશેષ ને વિશેષ સ્વરૂપમાં કેમ ટકવું એના જ પુરુષાર્થે ચડજે. જો એના સિવાય બીજી કોઈ પ્રવૃત્તિમાં તારી થોડીક ઈચ્છા પણ ચારિત્ર દશાએ ચાલુ થઈ જશે, પ્રતીતિ હો, સમ્યક દર્શન હો, પરિણતિ કામ કરતી હો, પણ કોઈ ઈચ્છા દશા પણ એવી જો ચાલુ થઈ ગઈ તો સમ્યક દર્શનને ઘાત થતા વાર નહીં લાગે. એટલે એમ કે જ્ઞાનીઓ કહે છે કે સર્વકાળે સર્વ અવસ્થામાં તારા પુરુષાર્થની દોરી તારા હાથમાંથી છોડતો નહીં, અને એ છોડતો નહીં અને બિલકુલ એમનો વિચાર કરતો કે હવે હું આગળ વધવા માંડ્યો છું, હવે મારી વૃદ્ધિ થવા માંડી છે, હવે તો હું હમણાં આગળ વધીને ઘણું કામ કરી લઈશ, બિલકુલ એવો વિચાર ન કરતો. તું તારે તને કાંઈ પણ પ્રગટતા થાય ચતુર્થ ગુણસ્થાન આવે તો સાતમા છઠ્ઠા મુનિરાજનો વિચાર કરજે, મુનિપણું આવે તો કેવડીનો વિચાર કરજે. કેવડીને તો કાંઈ બીજો વિચાર કરવાનો હોતો નથી, પણ કોઈ પણ ગુણસ્થાનમાં હો, તારાથી ઉચ્ચ ગુણસ્થાનમાં જે જીવો હોય એનો વિચાર કરીને એની ભાવના ભાવજે. એવી ભાવના શ્રીમદ રાજચંદ્રજી અપૂર્વ અવસરમાં ભાવે છે કે અપૂર્વ અવસર એવો ક્યારે આવશે, ક્યારે થઈશું બાહ્યાંતર નિર્ગ્રંથ, જો સર્વ સંબંધનું બંધન તીક્ષણ છેદીને વિચરશું કહો મહત્વ પુરુષને પંથ જો. એટલે એવી ભાવના ભાવે છે કે મને અલ્પકાળમાં મુનિદશા આવી જાય અને મુનિપણું આવી જાય, સાતમું છઠ્ઠું ગુણસ્થાન કેમ આવે અને કેમ મારો ગુણસ્થાનનો ક્રમ આગળ વધે. ગુણસ્થાનનો ક્રમ આગળ તો સુદાત્માના તીવ્ર શ્રદ્ધાંથી વધે છે, એની પરિણતિ તીવ્ર કેલી કરવા માંડે છે. ઉપયોગ ચતુર્થ ગુણસ્થાનમાં બહાર ચાલ્યો ગયો હોય પણ પાછો વારંવાર શુદ્ધ ઉપયોગ આવે છે, એ શુદ્ધો ઉપયોગની દશા વારંવાર આવે. હંમેશા શુદ્ધ ઉપયોગની નિર્વિકલ્પ દશાના કાળે ગુણસ્થાન પલટાય છે. પરિણતિ ગમે તેટલી અંદર ઉગ્ર ચાલતી હોય છતાં એનો ઉપયોગ બહાર હોય, ભલે ચતુર્થ ગુણસ્થાન આવી ગયું હોય, ભલે શ્રાવકનું પંચમ ગુણસ્થાન પણ એને આવી ગયું હોય, વ્રત નિયમ તપ પાળતો હોય, ચતુર્થ ગુણસ્થાને અવિરત સમ્યક દ્રષ્ટિ હોય, પંચમ ગુણસ્થાને શ્રાવક એના વ્રત નિયમ તપ પણ પાળતો હોય અને અંદરમાં સ્વભાવમાં સ્વરૂપમાં અંદર કેલી કરતો પરિણમતો હોય, છતાં જો એનો ઉપયોગ બહાર હોય અને માત્ર પરિણતિ ચાલતી હોય તો એના ગુણસ્થાનની પલટો પરિણતિમાં આવી શકતો નથી. એના ગુણસ્થાનનો પલટો જ્યારે જ્યારે નિર્વિકલ્પ દશા શુદ્ધ ઉપયોગની આવે છે, જ્યારે જ્યારે પોતાના આત્મામાં સ્થિર થઈ અને વિશેષ વિશેષ પરિણતિ વિશેષ વિશેષ ઉપયોગ વૃદ્ધિગત થતો જાય, એવા વૃદ્ધિગત ઉપયોગના કાળે એનું ગુણસ્થાન પલટાય છે. એ ગુણસ્થાન ચતુર્થમાંથી પાંચમું આવે છે, પાંચમાં પછી નિયમથી સાતમું ગુણસ્થાન આવે છે અને સાતમા ગુણસ્થાનમાં જ્યારે ત્યાંથી ચ્યુત થાય ત્યારે છઠ્ઠા ગુણસ્થાનનું છઠ્ઠું ગુણસ્થાન છે એ વિકલ્પાત્મક દશાનું ગુણસ્થાન છે, એવી પરિપાટી ચતુર્થ ગુણસ્થાન પછી ચાલુ થઈ અને સપ્તમ ગુણસ્થાન છઠ્ઠું ગુણસ્થાન, સપ્તમ ગુણસ્થાન છઠ્ઠું ગુણસ્થાન, હજારો વાર મુનિરાજને દિવસમાં છઠ્ઠું સાતમું આવ્યા કરતું હોય છે, એવી કોઈ સ્થિતિ શ્રીમદ રાજચંદ્રજી કહે છે મારી ક્યારે આવી જાય, ક્યારે હું મુનિ દશા ગ્રહણ કરી લઉં, ક્યારે મને મુનિપદ આવે, ક્યારે મારા ત્રણ કસાઈનો અભાવ થઈ જાય, મારો એક કસાઈની તો ક્રોધમાન માયા લોભની ચોકડી ચાલી ગઈ છે પણ હજી મને મુનિપણું આવ્યું નથી. એટલે જે વેદન મુનિરાજને પ્રચુર સ્વસંવેદન આત્માના આનંદપૂર્વકનું હોય છે એવું મને પ્રચુર સ્વસંવેદન વર્તતું નથી, આ મારી ચતુર્થ ગુણસ્થાનની પરિણતિમાં મને બિલકુલ સંતોષ નથી, અને એટલે આગળ વધતા વધતા મને મારું મુનિદશાનું સ્થિતિ મારી પ્રગટ થઈ જાય, ત્રણ કસાયનો અભાવ થઈ જાય, અનંતાનુબંધી અપ્રત્યાખ્યાની પ્રત્યાખ્યાના વર્ણી ત્રણેય ચારિત્ર અપેક્ષાએ કસાયો ચાલ્યા જાય, ત્રણેય કસાયની ક્રોધબાન માયાલોભની ચાર ચાર ચોકડી બાર ચોકડી ચાલી જાય અને માત્ર સંજ્વલનનો કસાય મુનિદશામાં એક જ રહી જાય છે, અને એ સંજ્વલનનો કસાય તો પાણીની લકીર જેવો હોય છે, એવું મારું મુનિદશાનું ગુણસ્થાન ક્યારે આવે એવી એવી ભાવના શ્રીમદ રાજચંદ્રજી ભાવે છે. માત્ર 33 વર્ષની ઉંમર એનું દેહ પરિવર્તન થવાની, 7મે વર્ષે તો જાતિ સ્મરણ જ્ઞાન થઈ ગયું, 16મે વર્ષે મોક્ષમાળા લખી નાખી. જ્યારે જ્ઞાનીને એટલું બધું યથાર્થ જ્ઞાન પોતાની જ્ઞાન પરિણતિમાં ચાલવા માંડે છે કે એને પોતાને ખ્યાલમાં આવી જાય છે કે હવે અમારે એક જ ભવ છે, હવે અમારે બીજો ભવ થવાનો નથી, એવી સ્થિતિનું પણ જ્ઞાનીને ભૂત ભાવીનું પોતાનું જ્ઞાન એની નિર્વિકલ્પ દશાના કાળે એને પોતાના જ્ઞાયકમાં સ્થિરતા જેમ જેમ વિશેષપણે ઉગ્રપણે વધતી જાય છે તેમ તેમ એના અનંત ગુણો એના એક એક ગુણના અવિભાગ પ્રતિછેદ એક એક અવિભ્રાત પ્રતિછેદને નિર્વિકલ્પ દશામાં જ્ઞાની વેદન પ્રત્યક્ષપણે જાણતો પરિણમતો હોય ત્યારે એને પોતાને ખ્યાલ આવે છે કે મારી કેવળ જ્ઞાનની પર્યાય ક્યારે આવવાની છે, મારી મુનિદશાની પર્યાય ક્યારે આવવાની છે, મારી નિર્વાણની પર્યાય ક્યારે આવવાની છે. એ જાણીને એમ કહે છે કે અમારે તો હવે અશેષ કર્મનો ભોગ ભોગવવો અવશેષ રે, તેથી દેહ એક ધારીને જાસું સ્વરૂપ સ્વદેશ રે, એવી ભાવના જ્ઞાનીઓ ભાવતા હોય છે. અને એને પોતાને પોતાની નિર્વિકલ્પ દશાના કાળે અંદરનું આખું ચૈતન્ય સ્વરૂપ એવું પ્રતિભાસિત થાય છે કે એને વાસ્તવિકપણે ખ્યાલ આવી જાય છે કે મારો ચૈતન્ય સ્વભાવી અજ્ઞાનમય આત્મા આવો જ પ્રથમથી હતો, વર્તમાનમાં આવો છે, અનંતકાળ સુધી આવો રહેવાનો છે, જેટલો હું એમાં ટકી રહીશ જેટલી મારી લીનતા એમાં રહેશે એટલી મારી પર્યાયની ગુણસ્થાનની પરિપાટી આગળ વધતી 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 પૂર્ણ દશાને પ્રાપ્ત થઈ જશે. આશ્રયભૂત તત્વ એક, એક હોય પરમાર્થનો ત્રણેય કાળમાં પંથ, એક પરમાર્થનો પંથ એક જ હોય, એક પરમાર્થના પંથથી જ બધી સ્થિતિ આગળ વધે છે. એ પરમાર્થનો પંથ એક એટલે કે સ્વભાવ ત્રિકાળ સ્વભાવ આશ્રયભૂત તત્વ માત્ર એક હોય છે, એનો આશ્રય લે છે અને એની ગુણસ્થાનની પરિપાટી ક્રમે 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 આગળ વધતી જાય છે. અને ત્યારે એને ખ્યાલ આવે છે કે ક્યારે મારી સ્થિતિમાં મોક્ષ લક્ષ્મી બિરાજમાન થશે, એવો એને નિર્વિકલ્પ દશાના પણ કોઈ કોઈ જીવને એ સમયે ખ્યાલ આવી જાય છે. ત્યારે એ એમ કહે છે કે હવે મારી સ્થિતિ પલટાઈ ગઈ છે, હવે મારે એક જ દેહ ધારણ કરવાનો છે, અહીંથી અમે વૈમાનિક દેવમાં જવાના છીએ અને વૈમાનિક દેવમાં જઈ અને મનુષ્ય દેહ ધારણ કરીને તે ભવે અમે મોક્ષ લક્ષ્મીને વરી જવાના છીએ, એવી ભાવના જ્ઞાનીઓ પોતાના સ્વરૂપમાં કેલી કરતા 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 ભાવતા હોય છે. એની મુનિદશાની ભાવના કે કેવળ જ્ઞાનની ભાવના કે નિર્વાણની ભાવના એ પર્યાય દ્રષ્ટિ નથી કહેવાતી. પર્યાય દ્રષ્ટિ છૂટે ત્યારે તો દ્રવ્ય દ્રષ્ટિ થાય છે. એ દ્રવ્ય દ્રષ્ટિ થયા પછી કોઈ એવો ક્રમ મારો વિશેષ વૃદ્ધિગત ક્રમ ક્યારે આવે એવી ભાવના જ્ઞાનીને હંમેશા ચાલ્યા કરતી હોય છે. એટલું બધું એનું જ્ઞાન મધ્યસ્થ થઈ ગયું હોય છે કે જેમ છે એમ સ્વરૂપને જાણતા જ્ઞાની પરિણમતા હોય છે. બિલકુલ એને દ્રવ્ય પ્રત્યે કે પર્યાય પ્રત્યે, કોઈ દ્રવ્ય પ્રત્યે રાગ થઈ જાય ને પર્યાય પ્રત્યે દ્વેષ થઈ જાય, દ્રવ્યની અપેક્ષા વર્તવા માંડે ને પર્યાયની ઉપેક્ષા વર્તવા માંડે, એવું જ્ઞાની થયા પછી બિલકુલ રહેતું નથી. એને સમકક્ષ લાગે છે બધી વસ્તુ, છતાં પોતાના સ્વરૂપમાં જેટલી જેટલી કેલી કરતા પરિણમે છે એટલું ગુણસ્થાનની પરિપાટી આગળ વધે છે, અને ગુણસ્થાનની પરિપાટી આગળ વધે છે એ પ્રકારે એનું જ્ઞાન એને ખ્યાલમાં આવે છે કે અત્યારે આ ગુણસ્થાન છે, હવે આ ગુણસ્થાન આવવાનું, હવે આ ગુણસ્થાન આવવાનું, હવે આ ગુણસ્થાન આવવાનું, એમ ગુણસ્થાનમાં એની સ્થિતિ આગળ વધતી જાય છે. એવી ભાવના આ શ્રીમદ રાજચંદ્રજી પોતાના પુરુષાર્થપૂર્વક કેવી રીતે નિર્ગ્રંથ મુનિ થાવ એવી ભાવના ભાવે છે. જો આમાં પૂજ્ય ગુરુદેવશ્રીનું પ્રવચન છે એમાં લખે છે કે ગ્રહસ્થ ધર્મમાં રહેલા ધર્માત્માઓને ત્રણ પ્રકારના મનોરથ આત્માની પ્રતીત સહિત પૂર્ણતાના લક્ષ્યે ભાવવાનું શાસ્ત્રો કહે છે. હું સર્વ સંબંધી અવસ્થાથી નિવર્તું, સ્ત્રી આદિ બાહ્ય પરિગ્રહ તથા વિષય કસાય રૂપ અભ્યંતર પરિગ્રહનો અધિક પુરુષાર્થ વડે ત્યાગ કરીને નિર્ગ્રંથ મુનિ થાવ, અને હું અપૂર્વ સમાધિ મરણ કરું. સમાધિ મરણની ભાવના હંમેશા જ્ઞાનીને ચાલ્યા જ કરતી હોય છે કે જ્યારે પણ મારા દેહનું વિસર્જન થવાનો સ્વકાળ આવે ત્યારે હું સમાધિસ્થ થઈને મારું દેહ પરિવર્તન થાય. બે પ્રકારના મરણ જીવને કહેવામાં આવે છે, એક સમાધિ મરણ અને એક સાવધાન મરણ. સાવધાન મરણ જે જીવને પોતાના સ્વરૂપનો ખ્યાલ આવવા માંડ્યો હોય છે પણ હજી સમ્યક પ્રગટ નથી થયું હતું, પણ પોતાના સ્વરૂપની ભાવના ભાવતો 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 જે જીવ પરિણમતો હોય છે અને એવા કાળે કોઈ એને દેહ પરિવર્તનનો સ્વકાળ આવે, સ્વરૂપની સાવધાનીપૂર્વક દેહ છોડે તો એને સાવધાન મરણ કહેવામાં આવે છે. એ સમ્યક દ્રષ્ટિ ન હોય એને સાવધાન મરણ હોય છે, અને જે સમ્યક દ્રષ્ટિ પુરુષો હોય છે એ નિયમથી એને સમાધિ મરણ હોય છે, કારણ કે એની પરિણતિ નિયમથી અંદર કામ કરતી હોય છે. જેની પરિણતિ નિરંતર કામ કરતી હોય એને નિયમથી સમાધિ મરણ હોય છે. પરિણતિ હજી સદુપયોગપૂર્વક એક સમય માટે પણ સદુપયોગ ન આવ્યો હોય પણ પરિણતિમાં આત્મા ઘૂંટાતો હોય એવા જીવને સાવધાન મરણ કહેવામાં આવે છે. એવી કોઈ સ્થિતિ આ શ્રીમદ રાજચંદ્રજીની હતી, અને એ અપૂર્વ અવસરની એવી ભાવના ભાવતા હતા, એવી ભાવના ભાવતા હતા. એને તો એમ જ ખ્યાલ આવતો હતો, એને તો એવું અંદર પરિણમન ચાલતું હતું કે હવે તો અમારે કાળ બાકી જ નથી, અનાદિકાળની અપેક્ષાએ એક ભવ એટલે તો સમુદ્રમાં બિંદુ પણ ન કહેવાય, એટલો કાળ અમારે હવે મોક્ષમાં જવા માટે બાકી રહ્યો છે. એવી એમની અંદરની સૂક્ષ્મ ઉપયોગપૂર્વકની અંદરની રમઝટ ચાલતી હતી શ્રીમદ રાજચંદ્રજીની. અને એણે જે દેહાધ્યાસ છોડાવવાનો ઉદ્યમ ઉપાડ્યો હતો એવો તો આ કાળમાં કોઈ જ્ઞાની ઉદ્યમ બતાવી ન શકે, એટલો દેહાધ્યાસ છૂટી ગયો હતો. એમ કહેવામાં આવે છે કે શ્રીમદ રાજચંદ્રજી જ્યારે ધ્યાનમાં બેઠા હોય, જ્યારે એના સ્વરૂપસ્થ સાધનામાં લીન થઈને પુરુષાર્થપૂર્વક આત્માને ભેટતા ભેટતા પરિણમતા હોય, અને જ્યારે એ પોતાની સાધનામાં બેઠા હોય, એ બેઠા હોય ત્યારે કેટલો ટાઈમ વયો જાય એને પોતાને ખબર ન હોય, અને એ એટલા સ્વરૂપ સ્થિત હોય કે જાણે કે પ્રતિમા બેઠી હોય એવું તો લાગે, પણ આખું શરીર હોય એક પોતળી બાંધતા હતા, અહીંયા આખા શરીરમાં મચ્છરો બેસી ગયા હોય, ચામડીનો એક ખૂણો તમને ન દેખાય, શરીરની ચામડીનો એક ભાગ તમને દ્રષ્ટિગોચર ન થાય એટલા મચ્છરો એના શરીર ઉપર બેઠા હોય, છતાં ધ્યાનમાંથી વિચલિત ન થાય એટલો દેહાભ્યાસ એમને છૂટી ગયો હતો, એટલી વૈરાગ્ય વૃત્તિ હતી એની. એ બધો વૈરાગ્ય જ્ઞાનપૂર્વકનો વૈરાગ્ય હોય છે, ખાલી વૈરાગ અજ્ઞાનીનો તો રૂંધાયેલો કસાય છે, પણ એવો વૈરાગ હોય છે, એવો વૈરાગ હોય છે કે એનું જ્ઞાન શ્રદ્ધાને લીનતા એટલી આત્મામાં જામી ગઈ હોય છે કે એ સ્વરૂપમાંથી બહાર જ નીકળતા નથી. નિયમસારમાં આવે છે કે જ્ઞાની સ્વરૂપમાંથી બહાર નીકળવા માટે આળસુ થઈ ગયો છે, એ બહાર નીકળતો જ નથી, બહાર નીકળવા માટેનો આળસુ એવું સ્વરૂપ ગમી જાય છે એને જ્ઞાનીને, એ બિલકુલ બહાર નીકળતો નથી.
એવી કોઈ જ્ઞાની પુરુષોની સ્થિતિ હોય છે કે પોતાના સ્વભાવનું સ્મરણ કરતા 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 એટલી જાગૃતિ એને અંદરમાં આવી જાય છે કે પોતાના સ્વભાવને એક સમય માટે છોડતા નથી. એવી શ્રીમદ રાજચંદ્રજીની સ્થિતિ હતી કે આટલી આટલી બાહ્યમાં પ્રતિકૂળતા એને શરીરમાં આવતી હોય છતાં એને જાણે કે ધ્યાનમાં બેઠા હોય ત્યારે શરીર જ ચાયલું જ ન ગયું હોય, જાણે કે સિદ્ધ દશા ન થઈ ગઈ હોય, જાણે કે અશરીરી ન થઈ ગયા હોય, એવી સ્થિતિ શ્રીમદ રાજચંદ્રજીની એની અનુભૂતિના કાળમાં ચાલતી હતી. એટલો વૈરાગ, એટલો વૈરાગ કે એ કાળમાં એમ કહેવામાં આવે છે, પૂજ્ય ગુરુદેવશ્રી ફરમાવતા હતા કે એના જેવો વૈરાગી પુરુષ તો ક્યાંય જોવા ન મળતો, એવો શ્રીમદ રાજચંદ્રજીનો ફાટ ફાટ વૈરાગ ચાલતો હતો. ડગલે ને પગલે વૈરાગ દેખાય તમને, અને ડગલે ને પગલે સ્વરૂપ અનુસંધાન દેખાય. એવી કોઈ સ્થિતિ જ્ઞાનીની થઈ જાય છે કે પોતાના સ્વરૂપમાં એવા લવલીન હોય છે, એવા લવલીન હોય છે, એવા લવલીન હોય છે, જેમ કાચબો હોય ને, એ કાચબો પાણીમાં હોય તો એ પોતાનો જ્યારે સંકોચ કરવો હોય ત્યારે એવો એ સંકોચ આવી જાય પોતામાં કે એ પાછો ખુલે જ નહીં. એવી રીતે આ જ્ઞાનીઓ પોતાના સ્વરૂપમાં એવા જ્ઞાન શ્રદ્ધાને સંકોચી દેતા હોય છે કે એ બહાર નીકળવાના જ આરસુ થઈ જાય. એવી કોઈ સ્થિતિ જ્ઞાની જ્ઞાનીઓની થઈ જાય છે. એવા શ્રીમદ રાજચંદ્રજી કૃપાળુ દેવ એની એવી અંતરની જ્ઞાનમય સ્થિતિ અને બહારની વૈરાગ્યની સ્થિતિ. હંમેશા જ્ઞાનીને જ્ઞાન અને વૈરાગ્યની શક્તિ એક સાથે ઉત્પન્ન થતી હોય છે. જેને જ્ઞાનની સ્થિતિ સમ્યક પ્રકારે ઉત્પન્ન થઈ જાય એને બહારમાં એના રાગદ્વેષના ભાવોથી કે કોઈ પણ જાતના સંયોગી ભાવોથી કે શરીર પ્રત્યેનીથી એની વૈરાગ્ય વૃત્તિ નિયમથી ચાલતી હોય છે, એવા જ્ઞાનને વૈરાગ્યના સુમેળપૂર્વક જ્ઞાની વિચારતા હોય છે. દેખાય બહારમાં વેપાર કરતા, શ્રીમદ રાજચંદ્રજી હીરાનો વેપાર કરતા હતા. જ્યારે આ 29મે વર્ષે એમણે અપૂર્વ અવસર લખ્યો, એ લખતા અપૂર્વ અવસર લખ્યો વવાણિયામાં, એના માતુશ્રીના ખાટલા ઉપર બેસીને લખેલો છે અપૂર્વ અવસર, ત્યારે પણ તે મુંબઈમાં હીરાનો વેપાર કરતા હતા. વિચાર કરો તમે, ક્યાં હીરાના વેપારની સ્થિતિ અને ક્યાં અપૂર્વ અવસર લખવાની સ્થિતિ, ક્યાં એના અભિપ્રાયમાં મુનિપરુણ ધારણ કરવાનો પુરુષાર્થ, અને ક્યાં બહારમાં કોઈ સંસારની સ્થિતિમાં જેટલી જરૂરી હોય એટલું કરવાની સ્થિતિ. કેટલો વિરોધાભાસ લાગે. એમ થાય કે આ નિર્ગુણ દશાની ભાવના ભાવે છે, આ તો અવ્યાબાદ સુખની ભાવના ભાવે છે, અયોગી જીન કેવડી થવાની ભાવના ભાવે છે, અને પાછા વેપાર કરતા દેખાય છે. અરે એ વેપાર કરતા જ નથી, એની પર્યાયમાં તો ચૈતન્ય હીરાનો વેપાર ચાલી રહ્યો છે. બાહ્ય સંયોગોથી જ્ઞાનીઓનું માપદંડ ક્યારેય કાઢી શકાતું નથી. શ્રદ્ધા અને ચારિત્ર ગુણની સ્થિતિ એવી હોય છે કે બે ગુણો પૃથક પૃથક કામ કરતા હોય છે. શ્રદ્ધાનો ગુણ અંદર પ્રતીતિ રૂપે કામ કરતો હોય છે અને ચારિત્રની દશા બહારમાં બીજી પ્રવૃત્તિમાં જોડાયેલી હોય છે, છતાં શ્રદ્ધા ગુણની પ્રતીતિ નિરંતર અંદર કામ કરતી હોય છે. એ બિલકુલ ચારિત્રની અવસ્થા ગમે તેટલી અસ્થિરતા ચાલતી હોય તો પણ શ્રદ્ધા ગુણને હાનિ કરી શકતી નથી. એવી કોઈ શ્રદ્ધા અને ચારિત્રની સ્થિતિ બે ગુણની સ્વતંત્ર જુદી જુદી કામ કરતી હોય છે. જ્યારે અસ્થિરતાજન્ય સ્થિતિ ચાલતી હોય ત્યારે પ્રતીતિમાં શુદ્ધાત્મ સ્વરૂપનું ગ્રહણ નિરંતર ચાલ્યા કરતું હોય છે, અને એ ગ્રહણના જોરે જ પાછી એ અસ્થિરતા સ્થિરતામાં પરિણમિત કરી જાય છે. એવી કોઈ સ્થિતિ શ્રીમદ રાજચંદ્રજીની ચાલતી હતી. એવો કોઈ એનો ઉપયોગ વારંવાર વારંવાર પોતાના ઉપયોગને ભેટીને કામ કરતો હતો. કોઈ સમય એવો નહોતો જાતો કે એ નિરંતર વૈરાગની ભાવના ન ભાવતા હોય શ્રીમદ રાજચંદ્રજી, એટલી એની વૈરાગ્યની સ્થિતિ હતી. આપણે તો ઘણા પ્રસંગો એના સાંભળ્યા હોય, એ બધા પ્રસંગોનું તો વર્ણન કરવાનો આપણી પાસે ટાઈમ ન હોય, પણ જ્ઞાનીની જ્ઞાનમય સ્થિતિ કેવી હોય છે
ખરેખર એ સમજવા જેવી છે. એ સમજતા જ્ઞાની તરફનો ઉત્સાહ, જ્ઞાની તરફનો મહિમા વધે છે, અને એ મહિમા વધતા એને પોતાને એમ થાય છે કે મને પણ મારી પર્યાયમાં આવું જ્ઞાનપણું કેમ પ્રગટ થાય, અને મારું જ્ઞાનપણું એવું પ્રગટ થાય કે હું પણ મુનિદશા ગ્રહણ કરી અને વિતરાગતા પ્રગટ કરીને કેવળ જ્ઞાનની લક્ષ્મી પ્રગટ કરી દઉં એવી ભાવના એને આવે. એટલા માટે જ્ઞાનીઓના મહિમામાં શુદ્ધાત્માનો મહિમા રહેલો છે. જ્ઞાનીઓનો મહિમા કરવો એ રાગ નથી, એને એકાંતે રાગથી ન જોવું. જ્ઞાનીઓના મહિમામાં જ્ઞાનપણું પ્રકાશિત કરવાની વાત આવે છે. એટલે જ્ઞાનીઓનો મહિમા, જ્ઞાનીઓનું સ્વરૂપ ખ્યાલમાં આવતા જ એને એમ થાય છે કે ઓહો, જ્ઞાની તો કેવી રીતે વિચરે છે, હું પણ એના પગલે પગલે ચાલવા માંડું. એક ગુરુદેવનું ભજન અમારે ગાતા હતા દેવસી ભાઈ, કોના પગલે પગલે ચાલે મુક્તિની વણઝાર, હે કહાન ગુરુ તું જ ચરણ કમળમાં વંદન વારંવાર. એના પગલે 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 તારી જો સ્થિતિ ચાલવા માંડે તો તું પણ એના પંથે 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 ચાલવા માંડે. એવી સ્થિતિ આ શ્રીમદ રાજચંદ્રજીની હતી. શ્રીમદ રાજચંદ્રજી લખે છે, સમ્યક દર્શનને નમસ્કાર કરતા કરતા શ્રીમદ રાજચંદ્રજી લખે છે કે હે કુંદકુંદાચી કુંદકુંદાદી આચાર્યો, તમારા વચનો પણ સ્વરૂપ અનુસંધાનને વિશે આ પામરને પરમ ઉપકારભૂત થયા છે, તે માટે હું તમને અતિશય ભક્તિથી નમસ્કાર કરું છું. આપણે સવારે વાત થઈ ને કે કુંદકુંદાચાર્યના શાસ્ત્ર, દિગંબરના 19 શાસ્ત્રો 20 શાસ્ત્રોમાંથી સમ્યક દર્શનમાં શ્રીમદ રાજચંદ્રજીને નિમિત્ત થયા. કુંદકુંદાચાર્યનો બહુ ઉપકાર એમને વર્તતો શ્રીમદ રાજચંદ્રજીને. એમના હાથમાં એક નિયમસાર નહોતું આવ્યું, બાકી સમયસાર, પ્રવચનસાર, અષ્ટપાવડ, પંચાસ્તિકા, એ બધા શાસ્ત્રો એના હાથમાં આવેલા, એમને પોતે વાંચેલા. એક નિયમસાર જ એમના હાથમાં નહોતું આવેલું, એટલે એણે કુંદકુંદ ભગવાન પ્રત્યેનો તો ઉપકાર બહુ વર્તે છે. તમારા વચનો પણ સ્વરૂપ અનુસંધાનને વિશે આ પાબરને પરમ ઉપકારભૂત થયા છે, તે માટે હું તમને અતિશય ભક્તિથી નમસ્કાર કરું છું. હે જીન વિતરાગ, તમને અત્યંત ભક્તિથી નમસ્કાર કરું છું. આ પામર પ્રત્યે અનંત અનંત ઉપકાર કર્યો છે, એમ ગુણનું બહુમાન, સત્કાર, વિનય કર્યો છે, તેમાં પરમાર્થે પોતાના ગુણનો આદર છે. જો કોઈ જ્ઞાની પુરુષનો ઉપકાર માને, એના ગુણનું બહુમાન કરે, એનો સત્કાર કરે, એનો વિનય કરે, એમાં પણ ખરેખર પરમાર્થે તો પોતાના ગુણનો, એટલે કે પોતાના આનંદ આદિ અનંત ગુણોનો જ આદર થયા કરે છે. કોઈ મહાપુરુષનું બહુમાન કરે તો એ ખરેખર મહાપુરુષના બહુમાનમાં પણ પોતાના સ્વભાવનો મહિમા સમાયેલો છે. એવી વાત શ્રીમદ રાજચંદ્રજી કહે છે કે એક શ્રીમદનો એક 1.5 લીટીનો ટુકડો છે, તેમાં લખે છે કે શ્રી કુંદકુંદ આચાર્ય આત્મ સ્વરૂપમાં બહુ જ સ્થિત હતા. કુંદકુંદ આચાર્ય આત્મ સ્વરૂપમાં બહુ જ સ્થિત હતા, એટલે કેટલો એમને એનો ઉપકાર વર્તે છે એ બતાવે છે અહીંયા. પછી હવે એની બીજી ગાથા છે, આપણે લઈએ જરા. શ્રીમદ રાજચંદ્રજીની સ્થિતિ પણ એવી હતી કે એમને એનો દેહ પરિવર્તન પણ રાજકોટમાં થયું. વારંવાર વારંવાર રાજકોટ પણ આવતા હતા શ્રીમદ રાજચંદ્રજી, અને છેલ્લા કાળમાં તો એ રાજકોટ જ રહ્યા ઘણો સમય, અને એ ત્યાં રહીને એમને પોતાની સમાધિસ્થ દેહ પરિવર્તન કર્યું. ત્યારે છેલ્લે છેલ્લે એમણે એક બહુ સુંદર વાક્ય લખ્યું હતું કે ઉપજે મોહ વિકલ્પથી સમસ્ત આ સંસાર, અંતર્મુખ અવલોકતા વિલય થતા નહીં વાર. ઉપજે મોહ વિકલ્પથી, ઉપજે એટલે કે ઉત્પન્ન થાય, મોહ એટલે કે એને તો ચારિત્ર મોહની ચર્ચા છે. ઉપજે મોહ વિકલ્પથી સમસ્ત આ સંસાર, એટલે જેટલો ચારિત્ર મોહના ઉદયથી મારી પર્યાયમાં ચારિત્ર અપેક્ષાએ અસ્થિરતાનો વિકલ્પ જેટલો ચાલે છે, એ વિકલ્પ છે, એ મોહથી ઉપજે મોહ વિકલ્પથી, વિકલ્પથી મોહની ઉત્પત્તિ થાય છે. વિકલ્પ એટલે કે એક સમયની પર્યાયમાં ચાલતો રાગ, અને એ રાગ ચાલે છે એમાં ચારિત્ર મોહની ઉત્પત્તિ થાય છે, અને એવું જે બહિર્લક્ષી જ્ઞાન છે એ બહિર્લક્ષી જ્ઞાનમાં એ એને જાણે છે, એટલે એને કહે છે કે ઉપજે મોહ વિકલ્પથી સમસ્ત આ સંસાર. વિકલ્પ અને મોહ
આ સમસ્ત સંસાર મોહ અને વિકલ્પમાં જ રહેલો છે. એ ચારિત્ર મોહ છે, એ સમસ્ત સંસારનું મૂળિયું છે. એક આઠ કર્મમાં મોહનીય કર્મની ઉદયની સ્થિતિ એવી છે કે ખરેખર મુખ્ય સંસારનું કારણ એ જ છે, દર્શન મોહ અને ચારિત્ર મોહ. મોહની કર્મ જાય એટલે સંસાર જાય. એટલે કે છે કે ઉપજે મોહ વિકલ્પથી સમસ્ત આ સંસાર અંતર્મુખ અવલોકતા. જ્યાં અંતર્મુખ અવલોકન થાય છે, જ્યાં સુંદર સુધાત્માનું ફરી અંતર્મુખ અવલોકન થાય છે, ત્યાં વિલય થતા નહીં વાર. એવો વિલય થઈ જાય છે, એવો વિલય થઈ જાય છે કે એ સમયે અંતર્મુખનું જ અવલોકન ચાલે છે. સુધાત્મામાં જ કેલી કરતા જ્ઞાની પરિણમે છે, એટલે એને બહારથી સમગ્રપણે એને અંતર્મુખ અવલોકન કરતા જે મોહ અને વિકલ્પ હોય છે એ એકદમ માને કે એને દેખાતા જ નથી, એટલે જાણે કે એના સ્વરૂપમાં જ નથી. અંતર્મુખ અવલોકન કરે ત્યારે એવો એને ભાસ ખ્યાલમાં આવી જાય છે. એવી કોઈ સ્થિતિની જ્ઞાનીની સ્થિતિ થઈ જાય છે. કારણ કે જ્યારે જ્ઞાની પુરુષો અંદર પોતાના સ્વરૂપમાં અંતર્મુખ અવલોકન કરવા જાય છે ને, દરેક જ્ઞાનીની સ્થિતિમાં અલગ અલગ પ્રકાર હોય છે. અલગ અલગ પ્રકાર એટલે અવલંબન તો એક આત્માનું જ હોય, અવલંબન તો આત્મા સિવાય અનુભૂતિ થાય જ નહીં, ત્રિકાળી દ્રવ્યને અવલંબન સિવાય. પણ કોઈ જ્ઞાનીની સ્થિરતા વિશેષ ચાલતી હોય, કોઈ જ્ઞાનીની સ્થિરતા થોડી ચાલતી હોય, કોઈ જ્ઞાની પોતાના સ્વરૂપમાં અનુભૂતિ કરે તો એ અસંખ્ય સમયના ઘણા પ્રકાર આવે, તો એ ઘણો કાળ સુધી પોતાના સ્વભાવમાં સ્થિત રહી શકતા હોય, કોઈ જ્ઞાની જેવા અનુભવ કરે એ ભેગો પાછો એને અલ્પ સમયમાં વિકલ્પ ચાલુ થઈ જતો હોય. તો જે જ્ઞાનીની સ્થિતિ વધારે વખત ક્રમે 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 પોતાના આત્મામાં ટકવાની ચાલવા માંડે, એ જ્ઞાનીનું જ્ઞાન હોય, એ જ્ઞાન આત્માના અનંત ગુણો હોય, એના એક એક ગુણ હોય, એ એક એક ગુણના અનંત અવિભાગ પ્રતિછેદના અંશો હોય, એ અવિભાગ પ્રતિછેદના અંશો એ અંશોમાંથી પ્રત્યેક સમયની જેનો ક્રમ હોય એની એક એક પર્યાયો પ્રગટ થતી હોય, એવા અંશો એક ગુણમાં અનંત અંશો હોય, એ એક ગુણના અનંત અંશોને અવિભાગ પ્રતિછેદ કહેવાય. ઈ એક એક અંશનું જ્ઞાન જે જ્ઞાની વધારે વખત સ્વરૂપમાં ટકી શકતો હોય એને એના એક એક ગુણના એક એક અંશની સ્થિતિ એના નિર્વિકલ્પ જ્ઞાનના સમયે એને જાણવામાં આવી જાય, અને પ્રતીતિ તો આખા અનંત ગુણાત્મક એક જ્ઞાયકની ચાલતી હોય, ત્યારે જે જ્ઞાનનો સમ્યક પ્રકાર ચાલતો હોય એ સમ્યક પ્રકારના જ્ઞાનમાં એનો સ્વભાવ સવિકલ્પ હોવાને કારણે, સવિકલ્પ એટલે વિકલ્પ રહિત, પણ સવિકલ્પ એનો સ્વભાવ એટલે જાણવું એનો સ્વભાવ હોવાને કારણે, નિર્વિકલ્પ દશાના કાળે પણ વેદન પ્રત્યક્ષ હોવા છતાં, પ્રદેશ પ્રત્યક્ષ ન હોવા છતાં, કોઈ જીવની સ્થિતિ લાંબો કાળ જો અનુભૂતિમાં ટકતી હોય તો એક એક ગુણના અનંત પ્રતિછેદ હોય અવિભાગ, એમાં એક એક અવિભાગ પ્રતિછેદનું જ્ઞાન પણ એ સમયે એ જ્ઞાનીને થવા યોગ્ય થઈ જાય છે. એટલી બધી સ્થિતિ અંદરમાં જ્ઞાનીની નિર્વિકલ્પ દશાના કાળમાં ચાલતી હોય છે. એટલે જ્ઞાનીને પોતાની ભૂત ભાવિ પર્યાયનું જ્ઞાન નિર્વિકલ્પ દશાના કાળમાં થાય છે એવી 14 નંબરની નય પ્રવચન સારમાં દ્રવ્ય નય આવી છે કે જ્ઞાનીને પણ ભૂત ભાવિની પર્યાયનું જ્ઞાન જ્યારે નિર્વિકલ્પ દશાના કાળમાં લાંબો સમય ટકતો હોય જીવ, ત્યારે એવા કોઈ તીર્થંકર પુરુષ હોય, કોઈ મહાપુરુષ હોય, કોઈ એકાવતારી પુરુષ હોય, એને આવી સ્થિતિનું જ્ઞાન ચાલ્યા કરે છે. એટલે જ્ઞાની પર્યાય પ્રત્યેથી સદાય ઉદાસીન રહે છે. એને ખબર હોય છે કે મારી પર્યાયના અંશમાં ક્યાં સમયે કયા દ્રવ્યે કયા ક્ષેત્રે કયા કાળે કયા ભાવે કયા ભવે કયા નિમિત્તે કેવી પર્યાયનો સ્વકાળ ઉત્પન્ન થવાનો છે,
એ પર્યાયો પ્રગટ થયા કરે છે, પોતે પોતાના અકર્તા સ્વભાવને બિલકુલ છોડતા નથી, એ પર્યાયોનું બધું ક્રમબદ્ધ પરિણમન છે, અને હું તો અકર્તા સ્વભાવી આત્મા છું તેમ તેમાં પ્રતીતિ કરતા કરતા અને જ્ઞાનમાં પ્રત્યેક સમયે નિર્વિકલ્પ દશાના કાળે અનંત ગુણોનું જાણવું કરતા કરતા જ્ઞાની અંદર પરિણમતા હોય છે. નિર્વિકલ્પ દશાના કાળે પણ જ્ઞાનીની જ્ઞાનની સ્થિતિ આવી ચાલતી હોય છે, ત્યાં અંદરમાં કોઈ ક્રિયા નથી હોતી, પણ એની પર્યાય પ્રત્યેક સમયે ઉત્પાદ વે નિર્વિકલ્પ દશાના કાળમાં પણ થતી હોય છે. એવા ઉત્પાદમાં ધ્રુવનું સ્મરણ કરીને જેટલો સમય ચાલ્યા કરે છે નિરંતર, એટલો સમયમાં આખી સ્થિતિ આખા જ્ઞાયક ભાવની અનંત ગુણાત્મકને એક એક ગુણોના અનંત વિભાગ પ્રતિછેદ છે, એને જાણતો જ્ઞાની પરિણમે છે, એને જાણતો જ્ઞાની નિર્વિકલ્પ દશાના કાળે પરિણમે છે. માટે તે અવ્યક્તના છઠ્ઠા બોલમાં કીધું છે કે પોતે પોતાથી અભ્યંતર બાહ્યપણે પણ ઉદાસીન થઈ જાય છે. પોતે પોતાથી પોતામાં અભ્યંતર રહેતો હોવાથી પર્યાય પ્રત્યેથી એની ઉદાસીનતા થઈ જાય છે. એ પર્યાય પ્રત્યે ઉદાસીન કેમ થાય છે કે એને ખબર પડી ગઈ છે કે હું અકર્તા સ્વભાવી છું, હું જ્ઞાતા સ્વભાવી છું, હું જ્ઞાનમય સ્વભાવી છું, અને પર્યાયોનું પરિણમન આ રીતે જ થવાનું છે. એવા અવિભાગ પ્રતિછેદને જોઈ લે છે એક એક ગુણના, ત્યાં સુધી જ્ઞાનીનું જ્ઞાન લંબાઈ જાય છે. એટલે એ કાયમ માટે જ્ઞાની પુરુષો જે નિર્વિકલ્પ દશા જે જીવને વારંવાર આવે છે એ સ્વરૂપસ્થ સ્થિત રહે છે, બિલકુલ બહાર નીકળતા નથી. કહેવાય એમ કે જ્ઞાનીનો ઉપયોગ બહાર ચાલ્યો ગયો છે, પણ એ ઉપયોગના બે ભાગ પડી જાય છે. એક ભાગ અંદર કામ કરતો હોય છે, બીજો ભાગ વિકલ્પમાં આવે ત્યારે પણ જ્ઞાની એ જેટલો ભાગ વિકલ્પમાં આવ્યો છે એને જ્ઞાની પોતાનું જ્ઞાન માનતા નથી. જેટલો ભાગ અંદર આત્મા સાથે અભેદ થઈને પરિણમે છે એટલા ભાગને જ જ્ઞાની પોતાનું જ્ઞાન માને છે ને જાણે છે. એવી સ્થિતિ કોઈ જ્ઞાનીની નિર્વિકલ્પ દશાના કાળમાં થાય છે, અને એ નિર્વિકલ્પ દશા જેમ 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 આગળ વધતી જાય છે તેમ તેમ ગુણસ્થાનની પરિપાટી અહીંયા આગળ વધતી જાય છે. બધું માપદંડ અનુભૂતિથી છે, જેટલી અનુભૂતિ પ્રગાઢ થતી જાય એમ એમ ગુણસ્થાનનો ક્રમ એનો આગળ વધતો જાય છે, એમ એમ બાહ્યમાં કર્મની નિર્જરા થતી જાય છે, અને એટલી સ્વરૂપની અનુસંધાનની સ્થિતિ નિરંતર જેમ જેમ રહેવા માંડે તો એને પોતાને ભાસ થવા માંડે છે કે હવે મુનિદશાને વાર નથી, અને મુનિદશા આવશે ને પછી સીધી ક્ષપક શ્રેણી જ આવવાની છે, અને ક્ષપક આવીને મને સીધી વિતરાગતા થઈને કેવળ જ્ઞાન થવાનું છે. કોઈ પણ જીવને બે પ્રકારની શ્રેણી આવી શકે છે, એક ઉપસમ શ્રેણી કહેવાય, એક સપક શ્રેણી કહેવાય. ઉપસમ શ્રેણીનો કાળ એવો હોય કે એક જીવને એક ભવમાં વધારેમાં વધારે બે વખત ઉપસમ શ્રેણી આવે, અને અનાદિ અનંત કાળમાં કોઈ પણ જીવને ચાર વખત ઉપસમ શ્રેણી આવે, અને સપક શ્રેણી તો એક જ વાર આવે. સપક શ્રેણી આવે એ સીધો વિતરાગ થઈ જાય, વિતરાગ થઈને કેવળ જ્ઞાન એને પ્રગટ થઈ જાય. એવી કોઈ સ્થિતિમાં જ્ઞાની પોતાના જ્ઞાન શ્રદ્ધાને સ્થાપી પોતાના દ્રવ્યમાં અને વિચરતા હોય છે. એ વિચરણ એનું ચાલતું હોય ત્યારે એને જોતા ખબર પડી જાય કે આ જ્ઞાની પુરુષ તો નિરંતર પોતાના આત્માનું અનુસંધાન કરીને પરિણમતા હોય એવો અમને તો ભાસ થાય છે. શ્રીમદજીએ લખ્યું છે કે ઉત્કૃષ્ટ મુમુક્ષુના નેત્રો જ્ઞાનીને ઓળખી લે છે. ખરેખર તો જ્ઞાની જ જ્ઞાનીને ઓળખી શકે છે, પણ ઉત્કૃષ્ટ કોઈ મુમુક્ષુ હોય એના નેત્રો જ્ઞાનીને જોતાવે, તેને નિહાળતા એને ખબર પડી જાય છે કે આ જીવ જ્ઞાની છે. શ્રીમદ રાજચંદ્રજી અંબાલાલભાઈને કીધું, જ્યારે અંબાલાલભાઈના ધર્મપત્ની શ્રીમદ રાજચંદ્રજી માટે રોજ ટિફિન લઈને આવતા હતા, ત્યારે એક દિવસ એવું થયું કે એ થોડા મોડા આવી ગયા ટિફિન લઈને. ત્યારે શ્રીમદ રાજચંદ્રજીએ અંબાલાલભાઈ એમની ઉપર ગુસ્સે થઈ ગયા, ક્રોધ કરવા માંડ્યા કે પ્રભુને મોડું થઈ ગયું જમવાનું, કેમ તમારે આવી આટલી વાર ન લગાડવી જોઈએ. શ્રીમદ રાજચંદ્રજી ત્યારે કહે છે, અંબાલાલભાઈ તમે ક્રોધ ન કરો, એનો આઠમા ભવે મોક્ષ થવાનો છે, તમે બિલકુલ એના પ્રત્યે ક્રોધ ન કરો. વાંદરાને જોઈને શ્રીમદ રાજચંદ્રજીએ કીધું કે તું બહુ ઠેકડા મારમાં, તારે હજી વાર છે મોક્ષમાં જવાને. જ્ઞાનીની પરિણતિ આવી રીતે કામ કરતી હોય છે. જ્ઞાની શ્રીમદ રાજચંદ્રજી લખે છે કે જ્ઞાનીને કોઈ પણ જ્ઞાની એવો હોય કે જેને નિર્વિકલ્પ દશા વારંવાર આવતી હોય, સ્વરૂપનું અનુસંધાન નિરંતર જેને ચાલ્યા કરતું હોય, જે પોતાના સ્વભાવમાં કેલી કરતો નિર્વિકલ્પ દશામાં વારંવાર પરિણમતો હોય, એવા કોઈ જ્ઞાનીને જો સ્વપરનું યથાર્થ જ્ઞાન ન થાય તો એના વિશે વિચાર કરવો ઘટે છે, એમ શ્રીમદ રાજચંદ્રજી લખ્યું છે. વિચાર કરવો ઘટે છે કે એ જ્ઞાની છે કે નહીં, એમ એ જ્ઞાની પુરુષો આટલું જ લખે કે એના વિશે વિચાર કરવો ઘટે છે, એવું શ્રીમદ રાજચંદ્રજી લખી ગયા છે. એટલે જ્ઞાનીની સ્થિતિ કોઈ અલગ પ્રકારની હોય છે, જેમ આપણે જોઈ પૂજ્ય ગુરુદેવ શ્રી, પૂજ્ય બેન શ્રી, એને જોતા આપણને એમ લાગે કે જાણે કે આમ વૈરાગ્યનો સમુદ્ર ભરેલો હોય એવું આપણને દેખાય. શ્રીમદ રાજચંદ્રજીને જોતા એમ લાગે કે જાણે કે વૈરાગી પ્રતિમા ઊભી છે એવું દેખાય. જ્ઞાનીની સ્થિતિ એવી થઈ જાય છે, સંસાર પ્રત્યેથી એટલી લુખાસ આવી જાય છે, એટલી લુખાસ આવી જાય છે કે કોઈ પણ સંસારની સ્થિતિમાં એને બિલકુલ રસ હોતો નથી, બિલકુલ રસ હોતો નથી, એકદમ જળકમળ વત થઈ ગયા હોય છે, એવી સ્થિતિ જ્ઞાનીની થઈ જાય છે. એવી શ્રીમદ રાજચંદ્રજીની સ્થિતિ હતી, માત્ર 33 વર્ષનું આયુષ્ય અને એકાવતારીપણું. જોવો જ્ઞાનીની સ્થિતિ કેવી હોય છે. એવી જ્ઞાનીની સ્થિતિ પણ જો વિચાર કરે જીવ કે એની નિર્વિકલ્પ દશા કેવી રીતે આવે, અંદરમાં એ શું કરતા હોય. પૂજ્ય ગુરુદેવ શ્રીએ એકવાર કીધું કે મતિ જ્ઞાન તો મતિ શ્રુત જ્ઞાન કેવળ જ્ઞાનને બોલાવે છે કે આવ 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 પધરામણી કર અમારામાં, પધરામણી કર અમારામાં, એમ કે છે. અને પૂજ્ય ગુરુદેવ શ્રીએ એમ કીધું રાજકોટની રાત્રિ ચર્ચામાં કે અમને તો એમ કે કેવળ જ્ઞાનના દર્શન થયા, જેમ નાગસેન મુનિએ કીધું કે અમને તો આજે કેવળ જ્ઞાનના દર્શન થયા. તો કોઈ શ્રોતા કહે કે ભાઈ અત્યારે કેવળ જ્ઞાન છે નહીં, અત્યારે પંચમકાળ ચાલે છે અને તમને કેવળ જ્ઞાનના નાગસેન મુનિને કે તમને દર્શન કેવી રીતે થયા, તો કે આ કાંઈ જૂઠમૂઠ વાત નથી, અમને અમારા ભાવિ અરહંતપણાના દર્શન અંદર જ્ઞાને તો થઈ ગયા છે. એટલે જ્ઞાનીઓ અંદર જ્યારે જાય છે ત્યારે અંદરના એના અવિભાગ પ્રતિચ્છેદોમાં જે પર્યાય પ્રગટ થવાની હોય તેનું પારિણામિક ભાવમાં સ્થિત અને સ્થિર થઈ જાય છે, ત્યારે એના ભાવ અર્યંતપણાનું જ્ઞાન પણ એને એ સમયે થઈ જાય છે. એને ખબર પડી જાય છે કે મારે તો હમણાં અર્યંતપણું આવવાનું છે. નાગસેન મુનિએ કીધું કે આ કાંઈ વાત જૂઠમૂઠ નથી, મૃગલાની જેમ આ જૂઠમૂઠ વાત નથી, અમને અમારા ભાવ અર્યંતના દર્શન થયા, અમે અંદર ગયા તો એ જોઈને અમે કહી છીએ કે અમને અમારી અર્યંતની પર્યાય ખ્યાલમાં આવી ગઈ, અમને આજ અર્યંતના દર્શન થયા. એવું કોઈ પોતાનું સ્વરૂપ છે, આ સાહજિક સહજ સ્વરૂપ છે પોતાનું. કોઈ પણ જીવ જ્યારે અંદર પોતાના સ્વરૂપમાં જાય છે ત્યારે એને પોતાને ખ્યાલ આવી જાય છે કે મારો આત્મા નિયમથી અકર્તા સ્વભાવી છે, કોઈ પરિણામ મારા દ્રવ્યમાં છે જ નહીં, એવો હું અકર્તા સ્વભાવી છું, એવો પુરુષાર્થ એને દ્રવ્ય તરફનો ઉપડે છે, ત્યારે એને પર્યાયની ક્રમબદ્ધતાનું જ્ઞાન યથાર્થપણે થાય થાય અને થાય જ છે. એવી કોઈ સ્થિતિ જ્ઞાનીઓની હોય છે, એવી કોઈ સ્થિતિમાં લીન જ્ઞાની વિચરતા હોય છે, એવા શ્રીમદ રાજચંદ્રજી, જે શ્રીમદ રાજચંદ્રજીને 151 વર્ષ થઈ ગયા જન્મ થયાને, એવું કોઈ એનો આ જન્મદિવસ છે. એટલે આપણે એવી ભાવના ભાવવી જોઈએ કે આવા જ્ઞાનીઓ આપણા ક્ષેત્રમાં થઈ ગયા અને આપણા ક્ષેત્રમાં આવા જ્ઞાનીઓ થઈ ગયા, એમના અક્ષરદે આપણી પાસે પડ્યો છે. શ્રીમદ રાજચંદ્રજી કયો, પૂજ્ય ગુરુદેવશ્રી કયો, બેનશ્રી કયો, સોગાનીજી કયો, કેટલા 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 જ્ઞાનીઓ, શાંતાબેન કયો, કેટલા જ્ઞાનીઓ થઈ ગયા, એ કેટલા જ્ઞાનીની આપણને વાત આપણી પાસે આવી ગઈ છે, કેટલું આપણી પાસે મટીરિયલ પડ્યું છે એનું, નિયમિતપણે ખરેખર કોઈ જાતની અધુરાશ છે નહીં, પણ જીવનું ઉપાદાન ઉપડે એટલી વાર છે. જ્યાં સુધી ઉપાદાન જીવનું ઉપડતું નથી, જ્યાં સુધી એ પ્રકારનો પુરુષાર્થ સ્વરૂપ સન્મુખતાનો ચાલતો નથી, ત્યાં સુધી એનું મિથ્યાત્વ જતું નથી, અને મિથ્યાત્વ જ્યાં સુધી નથી જતું ત્યાં સુધી સંસારનો અંત આવતો નથી. પંચાધ્યાય કરતા લખે છે કે શુભ અને અશુભ ભાવનો વિચાર દરેક જીવ હંમેશા કરે છે કે અશુભ ભાવ થઈ ગયો, અશુભ ભાવ કેમ નથી, શુભ ભાવ થઈ ગયો, શુભ ભાવ થયો, પાછો અશુભ ભાવ કેમ આવી ગયો, શુભ અને અશુભ, શુભ અને અશુભ, શુભ અને અશુભ,
અનાદિથી ચાલે છે ને શુભ શુભ ભાવ, એનો વિચાર જીવ અનાદિથી રોજ કર્યા કરે છે કે આ અશુભ ભાવ ન જોઈ શુભ ભાવ તો હોવો જોઈએ, અશુભ ભાવ ન જોઈ શુભ ભાવ તો હોવો જોઈએ. પણ શુભ અને અશુભ એ બે ભાવને મારા માનવા એનું નામ મિથ્યાત્વ છે. એવો મિથ્યાત્વનો વિચાર કોક કોક જીવ કરે છે, કોક જીવ કરે છે કે આ શુભ ભાવને હું મારો માનું, અશુભ ભાવને હું મારો માનું, અશુભ ભાવને મારો માનું છું એટલે એને છોડવાનો પ્રયત્ન કરું છું, શુભ ભાવને મારો માનું છું એટલે એને પ્રગટ કરવાનો પ્રયત્ન કરું છું. બે ભાવને મારા માનવા એનું નામ મિથ્યાત્વ છે, એનો વિચાર તો કોક કોક જીવ કરે છે, બીજા કોઈ જીવ કરતા જ નથી એનો વિચાર. પણ આપણને તો પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રતાપે મિથ્યાત્વ શું છે એ ખબર પડી ગઈ. એણે બતાવી દીધું કે ભાઈ આ રાગમાં અહમપણું કરવું એનું નામ મિથ્યાત્વ છે અને એ અનંત સંસારનું કારણ છે. તો જ્યારે આવી ખબર પડી હોય પછી પણ જો જીવનું મિથ્યાત્વ ન જાય તો પછી એની હોનહાર ઉપર વાત જાય છે. એટલે પુરુષાર્થની ખૂબ જરૂર છે. ખાલી સાંભળવાનો પુરુષાર્થ ન હોવો જોઈએ, ખાલી વાંચવાનો પુરુષાર્થ પણ ન હોવો જોઈએ. પણ વાંચે પણ નહીં કરે વિચાર તે સમજે નહીં સગડો સાર, વાંચે સાંભળે પણ વિચાર દશાને આગળ ન વધારે, વિચાર કરીને નિર્ણયની ભૂમિકામાં ન આવે, નિર્ણયની ભૂમિકા આવે પછી પ્રયોગે ન ચડે અને પ્રયોગે ન ચડે તો એકાગ્રતા ન થાય. અધ્યયન કરે, વિચાર કરે, નિર્ણય કરે, પ્રયોગ કરે ત્યાર પછી એકાગ્રતાનો ક્રમ આવે છે. આવી રીતની સ્થિતિ અત્યારના ભરત ક્ષેત્રના જીવોની છે. જ્ઞાનીઓ ઘણા મળ્યા છે, જ્ઞાનીઓનો ઉપદેશ પણ મળ્યો છે, પણ જ્ઞાનીઓ ઉપદેશ આપી અને પોતે ચાલ્યા જાય છે. જીવ એકલો જન્મે, એકલો મરે, એકલો સાધના કરે, એકલો મોક્ષમાં જાય, કોઈની સાથે લાગ ભાગ કાંઈ છે નહીં. સંસાર પંખીના માળા જેવો છે, પક્ષીઓ સવારે છૂટા થઈ જાય, સાંજે પાછા ઝાડ ઉપર આવીને બેસી જાય, અને એ બેસી જાય પાછા સવારે છૂટા પડી જાય, એવો આ સંસાર છે. સંસારમાં કોઈ કષ્ટ નથી જ્યાં સુધી વૈરાગ્યની ભાવના જીવને અંતરથી ઉત્પન્ન ન થાય કે અહીંયા જગતમાં કાંઈ મારું નથી, મારો એકલો આત્મા ચૈતન્ય સ્વરૂપી ભગવાન આત્મા હું છું, એવી જ્યાં સુધી પુરુષાર્થ પૂર્વકની લગ્ન અંદરથી ન લાગે ત્યાં સુધી જ્ઞાનપણું એની પર્યાયમાં પ્રગટ થતું નથી. એવું જ્ઞાનપણું પુરુષાર્થ પૂર્વક સર્વભવી જીવોને પ્રગટ થાય એવી મંગળ ભાવના.
અહો અહો શ્રી સદગુરુ કરુણા સિંધુ અપાર, આપામર પર પ્રભુ કર્યો અહો અહો ઉપકાર, શું પ્રભુ ચરણ કને ધરું આત્માથી સૌહીન,